जुष्टो मुक्तगणेर्जाक्षरपदे दिव्याकृति सादरम् यो भक्तो प्रकटी बभूव दया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुं सधर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्ण महाराजाय नमो नमः ॐ अवतारिणे श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो आदि गुरु सद्गुरु गुणातीतानंद मुनये नमो नमः मम गुरु चरण कमलेभ्यो नमो बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री नारायण मुनि देवनी जय श्री लाडिला घनश्याम महाराज श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देवनी जय श्री पांचो परमहंसनी जय दिव्य मंदिर में विराजता वाला लाडिला घनश्याम महाराज આ ધનુર્માસ જ્ઞાન યજ્ઞના પ્રણેતા સાધુ હૃદય દયામૂર્તિ પૂજપાદ વાલા ગુરુજી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ પૂજનીય વાલા સંતો આપ સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. દિવસ ને દિવસ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગો સાંભળવાથી હૃદયમાં ખૂબ આનંદ થાય છે. એમાં ગઈ કાલે પૂજ્યપાદ ગુરુજીએ કીધું હતું, આ તો બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો છે, એટલે અંતરમાં બહુ સુખ આવે. એ વાતો બધી અલૌકિક છે, ક્યારેય આપણે સાંભળી ના હોય. અંતરમાં એનો વિચાર કરીએ અને એનું મનન કરીએ ત્યારે આપણી વૃત્તિઓને વિરામ મળે છે. જગત તરફ દોડતી વૃત્તિ શાંત થાય છે ને પાછી ભગવાનમાં વળે છે. આવી વાતો વાળા ભક્તો સાંભળવી અતિશય દુર્લભ છે. ભગવાનનું ભજન કરવું, ભગવાનની કથા વાર્તા સાંભળવી કરવી એ અતિશય દુર્લભ છે. એની દુર્લભતા આપણને મનાય ત્યારે આપણને અહોપણું એમ થાય કે જ્યાં આ વસ્તુ ક્યારેય પ્રાપ્ત થઈ નથી એ મને આ જન્મમાં મળી ગઈ છે, તો આપણે મેળવવા માટે કેટલી તત્પરતા દાખવીએ. પણ સમજાય તો મહારાજ વચનામૃતમાં કહે છે કે સંસારની આસક્તિ જીવ રાખે છે, પણ બૈરા છોકરા ધન સંપત્તિ એ જે કાંઈ પણ વિષય ભોગવવાના છે એની માટે તો કોઈ દાખલો કરવો પડે એમ જ નથી. એ તો દરેક યોનિઓમાં છે, બધી યોનિઓમાં એ વિષય ભોગની પ્રાપ્તિ છે. પણ શું દુર્લભ છે આ સંત સમાગમ, આ ભગવત દર્શન, કથા વાર્તા કીર્તન, એ બધું દુર્લભ છે. કારણ આ એક જ યોનિમાં એ આપણને પ્રાપ્ત થાય છે. પણ જે સુલભ છે એને આપણે દુર્લભ માનીને બેઠા છીએ, એટલે ત્યાં તરફ વૃત્તિઓ જાય છે. બસ એ જ દુર્લભતા ભગવાનમાં અને આ સંત સમાગમમાં મનાઈ જાય તો આપણી બધી વૃત્તિઓ ભગવાનમાં લાગી જાય.
મહાધ્યાનાભ્યાસમ વિદધતમજસ્ત્રમ ભગવત પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમતિવરેકાંતિકવૃષે સદાનંદમ સારમ પરમ હરિવાર્તા વ્યસનેનમ ગુણાતીતાનંદ મુનિવરમહં નૌમિ સતતમ. ઘનશ્યામ મહારાજ.
આજે તારીખ 25/12/2017 પોષ સુદ સાતમ સોમવાર. આજે વાલા ભક્તો નાતાલનો દિવસ છે. જેમ આપણે હિન્દુઓમાં દિવાળી પર્વ ઉજવવામાં આવે છે, એવી રીતે જ ખ્રિસ્તીમાં આ નાતાલનો પર્વ ઉજવવામાં આવે. અને 31 તારીખે એ લોકો પછી યર વર્ષ પૂરું કરે અને 1 તારીખથી એમનું નવું વર્ષ ચાલુ થાય. ગઈકાલે વાલા ભક્તો આપણે સૌએ જાણ્યું હતું કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની આજ્ઞા અને ઉપાસના આ બે વાતને દ્રઢ કરીને રાખતા હતા. એમના જીવનમાં ક્યારેય ભગવાનના બાંધેલી મર્યાદામાંથી ભંગ થયા નથી, ક્યારેય મર્યાદાને લોપીને જીવન જીવ્યા નથી. શ્રીહરિજી મહારાજ હરિચરિતામૃત સાગરમાં વાલા ભક્તો આપણને સર્વેને એ જણાવે છે કે નિયમો જે પાળે નહીં અને જેને પરમેશ્વરના સ્વરૂપનો નિશ્ચય ન હોય, આ બે વાત આપણે દ્રઢ કરીને રાખવાની વાત મહારાજ આપણને કરે છે. મહારાજ કહે છે કે જે નિયમ નથી પાળતા અને જે ભગવાનનો નિશ્ચય જેને નથી, એ બેને તો વિમુખ જાણવા. બોલો, ભલે કદાચ એના બાલમાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી હોય, દર્શને આવતો હોય, ભલે ગમી કરતા હોય, પણ જો નિયમ નથી એના જીવનમાં, ભગવાનની આજ્ઞા નથી અને ભગવાનનો નિશ્ચય નથી, તો મહારાજ કહીએ બેને વિમુખ જાણવા. ખાલી વિમુખ નહીં, હજુ એક પદવી આપી, એ બંનેને અસુર જાણવા. હા, મહારાજે સાવ કાઢી નાખ્યા. માટે આપણા જીવનમાં નિયમ અને નિશ્ચય આ બંને સુદ્રઢપણે હોવા પડે, એમાં ભગવાનનો અતિશય રાજીપો છે. મહારાજે આ સંપ્રદાયમાં આ સમુદાયમાં એવા નિયમ બંધાવ્યા છે, એ બંધારણ એવું કર્યું છે કે નિયમમાં જે રહે છે એનું જીવન તરત જ દેખાય આવે, કળાય આવે બધાયને, અને જે નિયમમાંથી ભંગ થાય ને એટલે એને પણ તરત બધા ઓળખી જાય કે આ નિયમમાંથી પડ્યો અને આ આનો સ્વભાવ આવો છે, આની વૃત્તિઓ હારી છે કે ખરાબ છે. આ સત્સંગ છે ને અરીસો છે, અરીસા સામે આપણે ઊભા રહીએ, આપણું જેવું સ્વરૂપ હોય એવું અરીસો દેખાય, અરીસો દેખાડી દે. એવી જ રીતે સત્સંગમાં પણ ગમે એમ કરીને આપણે કદાચ છુપી રીતે રહીએ, કોઈને ખબર ન પડવા દઈએ કે આપણો સ્વભાવ કેવો છે કેવો નહીં, પણ આ સત્સંગનો પ્રતાપ એવો છે, ભગવાને બાંધેલી મર્યાદા એ નિયમ એમાં બધું કળાય આવે છે. મહારાજ કહે છે, નિયમ નિશ્ચય મેં દંભ રહાવે જૈસો અંતર તૈસો કલાવે. જો દંભ કોઈ કરે ને તો તરત જ ખબર પડી જાય. તમે જો કઈક આ લોકમાં કઈક બંધારણ થતું હોય તો એના બધા હોય ને કલમો મૂકવામાં આવે, એ જે પ્રમાણનું લખાણ હોય એ પ્રમાણે જ પછી બધા એમાં વર્તવું પડે, અને જો ન વર્તે તો કોઈ પણ કેસ પણ કરી શકે. આ લોકમાં પણ જો એવું થઈ શકતું હોય તો ભગવાને બાંધેલી મર્યાદા જે છે એની જે કલમો છે એથી વિરુદ્ધ ચાલે, એની આજ્ઞા ન પાળે, તો પછી કલ્યાણની બાબત આપણા હાથમાંથી છૂટી જાય. માટે મહારાજનો રાજીપો એમાં જ છે કે જે નિયમ અને ભગવાનનો નિશ્ચય આ બે વાતને દ્રઢ કરીને જીવનમાં રાખે. ગઈકાલે આપણે સર્વે એક વાત જાણી હતી કે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ખુદ ભગવાન સંતો પાસેથી ગૌરાવતા હતા, ખુદ ભગવાન કહેતા હતા, અરે ખુદ ભગવાન ગુણાતીતાનંદ સ્વામીના સાક્ષી થયા હતા. આ હદ સુધીની મોટાઈ ભગવાનને ખબર હતી, પણ તેમ છતાંય ભગવાનની ભક્તિ કરવી ને, ગુણાતીતાનંદ સ્વામીની પરીક્ષા આજે ભગવાન ખુદ લે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાનની ભક્તિ કરવી એ કાંઈ હેલું કામ નથી. ભક્તિ શીશ તણુ સાટુ આળસ આગળ વસમી છે, વાટુ ખાંડાની ધાર પર ચાલવા જેવું કામ છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ, બધા સંતોએ પદોમાં કેટલું ગાયું છે. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, રે પહેલું જે મનમાં ત્રેડવીએ, રે હોરે હોરે જુદ્ધે નવ ચડીએ, જો ચડીએ તો કટકા થઈ પડીએ, રે શિર સાટે નટવર ને વરીએ. બહુ કઠણ કામ છે ભગવાનની ભક્તિ આ જીવન કરવી. હો, કદાચ એક બે વર્ષ અથવા તો એક બે મહિના કાંઈક હુરાતન ચડી જાય. આપણે અત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગો સાંભળીએ છીએ, મનમાં એમ થાય કે હો આવું અમારે પણ થાય, પણ આ મહિનો જ્યાં પૂરો થાય ને પછી પાછું ઈનું ઈ તો કામનું નહીં, એ ખાલી દૂધનો ઉભરો કહેવાય. વાસ્તવિક દૂધ કેટલું છે એ તો જ્યારે ઉભરો બેહે ને પછી ખબર પડે. ભગવાનની ભક્તિ કરવી આજીવન છેલ્લા શ્વાસ સુધી એક મતિ રાખીને રહેવું એ કઠણમાં કઠણ છે. શ્રીજી મહારાજ એમ કહે છે કે અનંત શાસ્ત્રો અમે દેખ્યા છે, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે ભગવાનના ભક્ત છે એની રીત મહારાજ કહે છે, એ શું માગે છે. શ્રેષ્ઠ મે શ્રેષ્ઠ ભક્ત હે જે તે ચરણ રજ હોન ઈચ્છત તે તે. આપણે શ્રેષ્ઠ થવું હોય તો આ ઈચ્છા રાખ. શ્રેષ્ઠ મે શ્રેષ્ઠ ભક્ત હે જે તે ચરણ રજ હોન ઈચ્છત તે તે.
શ્રેષ્ઠ મે શ્રેષ્ઠ ભક્ત હે જે તે ચરણ રજ હોન ઈચ્છત તે તે.
મસ્ત કરજ હોન ઈચ્છત કે હા,
મસ્ત કરજ હોન ઈચ્છત કે હા,
અનંત શાસ્ત્ર હમ દેખે તે હા,
અનંત શાસ્ત્ર હમ દેખે તે હા.
શ્રેષ્ઠ મે શ્રેષ્ઠ ભક્ત હે જે તે ચરણ રજ હોન ઈચ્છત તે તે.
શ્રેષ્ઠ મે શ્રેષ્ઠ ભક્ત હે જે તે ચરણ રજ હોન ઈચ્છત તે તે.
ભગવાન કહે છે, ભગવાન અનંત ભક્તોએ દાસના પણ દાસ થવાનું પદ માંગ્યું છે. પૂર્વે આપણે જે ભગવાનના ભક્તોના આખ્યાનો સાંભળીએ, ધીરજ આખ્યાન ગ્રંથને ખોલીને આપણે વાંચીને જોઈએ, ત્યારે આપણને એમ જણાય કે જે જે ભક્તોના આખ્યાન હતા, કેટલી આકરી પરીક્ષા ભગવાને લીધી, પણ તેમ છતાંય ભગવાનના ભક્તોએ દાસપણું સિવાય બીજું કાંઈ માંગ્યું નથી. અનંત શાસ્ત્રોમાં મહારાજ એમ કહે છે, કે ભગવાનના દાસ થઈને રહેવું એથી અધિક બીજું કાંઈ થવું નથી એવું જ ભગવાનના ભક્તો માગે છે. ભગવાન આગળ બીજું કાંઈ માગતા નથી. જે ભક્ત દાસથી અધિક ન હોય તેને કાંઈ નુકસાન થતું નથી. અમે અનંત શાસ્ત્રોને જોયા છે, તેમાં જેટલા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્ત થયા છે તે બધાએ ભગવાનના ભક્તોની ચરણ રજ થવાની જ ઈચ્છા કરી છે. બસ મહારાજ એ જ ધારે છે કે ભગવાનના જે ભક્ત થયા છે એ બધા એક જ વસ્તુ માગે, દાસના દાસ થઈને રહે, ભગવાનના ચરણની રજ થઈને રહે. મહારાજ કહે છે કે જે જે મોટાઓએ સત્સંગ કર્યો છે તે સૌએ ચરણ રજ થવાની ઈચ્છા કરી છે. અરે જુઓ, ઉદ્ધવજી અને પ્રહલાદજી આ બંને ભક્તોમાં અતિશય શિરોમણી કહેવાય એ બંનેની રીતને તમે વિચારી જુઓ. મહારાજ આપણને વિચારવાનું કહે છે, ઉદ્ધવજીએ ગોપીઓના ચરણ જ્યાં પડતા હોય ત્યાં વૃક્ષ વેલીનો અવતાર થાય એવું માંગ્યું. બાકી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીએ સંપૂર્ણ જ્ઞાન આપી દીધું હતું. ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા માટે આવ્યા હતા, પણ તેમ છતાંય ગોપીઓનો પ્રેમ જ્યારે જોયો ઉદ્ધવજીએ ત્યારે એમના દાસ થઈ જવા તૈયાર થઈ ગયા. એ ભગવાનને ગમે છે. પ્રહલાદજીને ગમે એટલી પરીક્ષા આપવામાં આવી હોય, છેવટે ઋષિ ભગવાન પ્રગટ થઈને પ્રહલાદજીને કહે છે કે બોલ માઈગ, તારે શું જોઈએ છે? ત્યારે પ્રહલાદજી શું કહે છે કે માગે ભક્ત નહીં અને આપે ભગવાન. તમે તો અમારા ઇન્દ્રિયો અંતકરણથી રક્ષા કરો એ જ અમારે જોઈએ છે. આ લોકની વસ્તુ પદાર્થ કાંઈ માગી નહીં. બાકી એમના પિતા જ હતા, એમને સંપૂર્ણ રાજ્ય દઈ દેવા તૈયાર હતા, પણ નહીં. ભગવાનની ભક્તિ એ જ જીવનમાં મુખ્ય છે. એટલે મહારાજ એમ કહે છે કે તમે બધાએ પણ આવું ધારો મનમાં. મહારાજ બહુ સરસ વાત કરે છે, દાસ કે દાસ તે હી દાસા, એક બે નહીં ત્રીજા પદ ઉપર, હા, દાસ તેના દાસ અને તેના દાસ, દાસ કે દાસ તાકે દાસા, માગે વર એહી પરમ હુલાસા, દાસ હોઈ કે સેવા કરના, તાસે વિઘન સબ રહત હે ડરના. આવી રીતે દાસના દાસ ને તેના પણ દાસ થવાનું વરદાન ભગવાનના ભક્તો પરમ ઉલ્લાસથી માગે છે. માટે જે દાસના દાસ થઈને સેવા કરે છે, દાસ ભાવથી સેવા કરે છે, તેનાથી વિઘ્નો પણ ડરે છે. એના જીવનમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવે જ નહીં. એને ડર લાગે કે આ ભક્ત ભગવાનનો કેવો મોટો છે, એને આપણે હેરાન કરાય નહીં. મહારાજ સરસ વાત કરે છે, આવી જ રીતે વાલા ભક્તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની અનંત મોટાઈ હોવા છતાં પણ બધા સંતોના દાસના દાસ થઈને રહેતા હતા અને સેવા કરતા હતા. આપણે પૂર્વે કેટલા એવા પ્રસંગો જોયા કે જ્યારે સંતો માંદા થાય તરત જ મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરે અને સ્વામી દાસ ભાવે સેવા કરે અને રાજીપો મેળવે છે. આપણા સત્સંગમાં આ એક ન્યારી વાત છે હો, આપણે માગીએ નીચી પદવી તો મળે ઊંચી પદવી, નકર લોકમાં કેવું હોય, હે, જે મેળવું હોય એ જ માગવું પડે ને. પણ સત્સંગમાં એવું નથી. સત્સંગમાં નીચી પદવી જેટલી આપણે માગીએ, જેટલા દાસ થવાના પ્રયત્ન કરતા જઈએ ને, એટલા જ બધા આપણને ઊંચા કરે. મોટાઈ જોતી હોય તો આપણે નીચી પદવી માગવી, દાસના દાસ થઈને રહેવું મોટાઈ આપોઆપ મળશે, સદગુણો આપણામાં આપોઆપ આવી જશે. આમાં એવું છે, આ લોકમાં કોઈ નિયમ છે ને કે જે વસ્તુ પદાર્થની ડિમાન્ડ ક્યારે વધે એ તમને બધાને વધારે ખબર હોય, એનો રેટ ક્યારે વધે, ભાવ ક્યારે વધે, જ્યારે એની સપ્લાય ઓછી થઈ જાય ને, હે, માર્કેટમાં ઓછું મળે, બહુ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય, એની કિંમત વધારે હોય. એમ આપણે પણ વાલા ભક્તો એવું જ રહેવું જોઈએ, ત્યારે જ આપણી ડિમાન્ડ થાય, આપણી મોટાઈ ત્યારે જ ખબર પડે બધાયને. પણ બિન જરૂર હોય ત્યાં વચ્ચે પછી એમનેમ પછી મોટાઈ આદરા કરે હોય પૂન હોય તો એ કિરા કરે ને હામે હાલીને વહીવટ કરવા માંડે ને એવું બધું કરે સત્સંગમાં, તો એ કઈ લાંબુ ટકે નહીં ભલે ગમે એ હોય. માટે દાસના દાસ થવાના પ્રયત્ન કરવા તો જ મોટાઈ મળે. આપણે આપણી ડિમાન્ડ વધારવી હોય તો આપણી સપ્લાય માપે રાખવી પડે. હામે હાલીને દોડી દોડીને જવું ને તો એ પછી ક્યારેક નડે ખરા. માટે ભગવાનના ભક્તોએ આવી રીતે વર્તવું એવું મહારાજ આપણને ટકોર કરે છે. ભક્તોએ અનંત કસોટીઓમાંથી પાર પડવું પડે છે. વડતાલમાં વાલા ભક્તો આવો જ એક પ્રસંગ બન્યો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બુરાનપુરથી આવ્યા જ હતા અને થોડો સમય ત્યાં રોકાણા. તે એ અરસામાં શ્રીજી મહારાજે 12 સદગુરુઓ સંતોની સ્થાપના કરી, એમની નિમણૂક થઈ. એટલે મહારાજે પછી આજ્ઞા કરી કે જ્યારે આ 12 સદગુરુ સંતો સભામાં આવે ત્યારે બધાએ ઊભા થઈ અને સન્માન આપવું, આદરથી બધાએ ઊભા થવું. આવી મહારાજે આજ્ઞા કરી. સાથે સાથે એટલું કીધું કે આ 12 સદગુરુ સંતોને જ્યારે અમે ગામડા વિતરણ માટે મોકલીએ ત્યારે જે મંડળના સાધુ હોય કદાચ, પણ જો આ 12 સદગુરુ સંતોમાંથી જે સાધુની માંગણી કરે એમણે અવશ્ય એમની સાથે વિતરણમાં જવું. એવું ફિક્સ બંધારણ નહોતું, બધા જ સંતોએ જવું. અને જે ન જાય, મહારાજે એવી આજ્ઞા કરી કે જે ન જાય એને વિમુખ કરવો, એની સાથે કોઈ બોલવું નહીં, એને કોઈ બોલાવવો નહીં, એને અડવું પણ નહીં. આવી મહારાજે આજ્ઞા કરી. અને સમય જતા શ્રીજી મહારાજે બુરાનપુર જવાની વાત બ્રહ્માનંદ સ્વામીને કરી અને બ્રહ્માનંદ સ્વામી બુરાનપુર જવા માટે ગયા. તાજેતરમાં જ ગુણાતીતાનંદ સ્વામી બુરાનપુરથી આવ્યા હતા અને સ્વામીના પગમાં વા થયો હતો એટલે ચાલી શકે થોડી તકલીફ પડતી હતી. અને અધૂરામાં પૂરું ગુણાતીતાનંદ સ્વામી ગોમતીએ નાવા ગયા હતા. ત્યાં નાતા નાતા સ્વામીનો પગ થોડોક મચકોડાયો એટલે પગમાં ભારે પીડા થઈ, બરાબર ચાલી ના શકે. અને બ્રહ્માનંદ સ્વામીને બુરાનપુર જવાની આજ્ઞા થઈ એટલે બ્રહ્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને કીધું કે તમે ચાલો અમારી સાથે. પગ દુખતો હતો, કરવું શું. ગુણાતીતાનંદ સ્વામી પણ અનેક વાર કહેતા કે અમે જે મંડળમાં જઈએ, જેની સાથે રહીએ, ત્યાં અમે માંદાની સેવા કરીએ, જોળી માગવા જઈએ, કીર્તન બોલીએ, દોડી દોડીને સેવા કરીએ, એટલે સૌ અમારી માંગણી કરતા હતા. જો આપણી માંગણી કોઈ કરે તો કેવી રીતે કરે, સ્વામી આમાંથી બતાવે છે. આટલું કરીએ, દોડી દોડીને સેવા કરીએ, માંદાની સેવા કરીએ, કીર્તન બોલીએ, ભક્તિ કરીએ, તો બધા આપણી માંગણી કરે. જીવન આપણું એવું હોય તો બધા જ માંગણી કરે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું તું, પણ સ્વામીએ કહ્યું, સ્વામી હજુ હું બુરાનપુરથી આવ્યો છું, મને પગ દુખે છે, ચાલી શકાય એમ નથી, એટલે મારાથી અવાય એમ નથી, સ્વામી રાજી રહેજો. પણ બ્રહ્માનંદ સ્વામીને થોડુંક માઠું લાગ્યું કે ગુણાતીતાનંદ સ્વામીએ મને ના પાડી. પછી સ્વામી મહારાજ પાસે ગયા. મહારાજ પાસે જઈને વાત કરે છે કે નિર્ગુણાનંદ તો સારા સાધુ છે પણ અમારી સાથે આવવાની ના પાડે છે. બસ આટલી જ વાત કરી. મહારાજ જાણે સ્વામીની કસોટી લેવા તૈયાર થયા હોય. મહારાજે સભામાં કીધું કે સાધુએ સદગુરુ સંતોની સાથે જવાની ના પાડે અને અમે એમને વિમુખ કરવાનો ધારો પાડ્યો હતો, માટે એ ન્યાયે ગુણાતીતાનંદ સ્વામી આજથી વિમુખ છે. ગઈકાલે જ આપણે સાંભળ્યું કે ખુદ ભગવાનના સાક્ષી થવા તૈયાર થઈ ગયા હતા, એવી મોટાઈ હતી. ભગવાનને બધી જ ખબર હતી, પણ તેમ છતાંય બોલો પરીક્ષા લીધી હો. બાકી ભગવાનને જો ખબર હોય તો એમ ના કહી દે, બ્રહ્માનંદ સ્વામી ના ના હશે, કંઈક એમાં ભૂલ થઈ હશે, આપણે પૂછી લઈએ શું વાતચીત થઈ છે, શું તકલીફ છે. પણ મહારાજ પરીક્ષા લેવા માંગે. આપણા જીવનમાં પણ પરીક્ષા આવે હો, આ સુખ દુઃખ જે કઈ પણ આપણને આવે છે ને, આ દેશકાળ નબળા થાય એ બધી પરીક્ષા છે આપણી. એમાં જો સ્થિર મતી રહે તો ભગવાન આપણી રક્ષા કરે. આપણને જાળવે. કે છે ને સુખ દુઃખ આવે સર્વે ભેળું રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને કરીશ જતન યતિ. ત્યારે જતન કરે. ગુણાતીતાનંદ સ્વામીએ આવું કીધું એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને અધૂરી વાત કરીને મહારાજે એમ કીધું કે હવે આજથી એ વિમુખ. અને મહારાજે સર્વે સંતોને આજ્ઞા કરી કે એ ગુણાતીતાનંદ સ્વામીને આજથી સભામાં સૌથી છેલ્લે બેસાડજો, કોઈ અડે નહીં એવી રીતે બેસાડજો, અને એમને પંક્તિમાં પણ સૌથી છેલ્લે બેસવાનું, આસન પણ બહાર કરવાનું. કોઈ એમની સાથે બોલે એમની સાથે ચાલે તો જે બોલે એને ઉપવાસ કરવો. તો પછી કોણ બોલે હવે? મહારાજ પણ આજ્ઞા એવી કરી દે ને, ખરી પરીક્ષા લેવો મહારાજ. મહારાજે આવી આજ્ઞા કરી એટલે સ્વામી પણ ખૂબ ધીરજ રાખી અને શાંતિથી મહારાજની કસોટી સ્વીકારી લીધી. બીજા કો હોય ને સ્વામીની જગ્યાએ તો સત્સંગમાંથી ક્યારે ક્યારે ના ઉછાળા ભરી નાખ્યા હોય, એ રહી નહીં ટકી ના શકે. પણ સ્વામીએ ખૂબ ધીરજ રાખી અને શાંતિથી સ્વામીએ કસોટી સ્વીકારી. મહારાજ જ્યારે જ્યારે જોબન પગીની મેડીએ ઉતરતા અને મેડીએ ફરતે વાડો હતો અને તે વાડાની ફરતે હાથલીઓ થોરની વાડ હતી અને સ્વામીએ ત્યાં જઈને આસન રાખ્યું, ત્યાં બેસે. અને મહારાજ જ્યારે મેડીએ ગોખમાં બેસતા ઉપર અને ત્યારે સ્વામી મહારાજના દર્શન કરતા અને હૃદયમાં દર્શન માત્રથી સ્વામીને આનંદ થતો હતો. પરીક્ષા ચાલે છે પણ તેમ છતાંય મનમાં બીજો કોઈ સંકલ્પ નહીં, બસ મહારાજની ઈચ્છા. એમને જેમ રાખવા એમ રાખ્યા. એ તો મહારાજની મૂર્તિના દર્શન કરે અને મહારાજની મૂર્તિનો રસ પીવે. દર્શન કરે અને નિરખીને આનંદ થાય. અને આમ જોવા જાય તો મહારાજ પણ વારે વારે ગોખમાં આવીને બેસીને સ્વામીને દર્શન દેવા તત્પર થતા, મહારાજ પણ આનંદથી ત્યાં બેસીને સ્વામી સામે જોતા. પણ પરીક્ષા હતી એટલે કાંઈ બોલતા નહીં. સદગુરુ કૃપાનંદ સ્વામીને આ કસોટી દેખાતી નહોતી, જોઈ શકતા નહોતા કે આ શું ચાલે છે. હજુ તો ગુણાતીતાનંદ સ્વામી બુરાનપુરથી આવ્યા છે, શું થયું છે મારે એ તપાસ કરવો પડશે. અને કૃપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા અને સ્વામીને જઈને કહે છે કે સ્વામી તમે કેમ બ્રહ્માનંદ સ્વામી સાથે જવાની ના પાડી? ગુણાતીતાનંદ સ્વામી ગળગળા થઈ ગયા અને આંખમાં આંસુ આવવા લાગ્યા અને સ્વામીને વાત કરે છે, સ્વામી હજુ તાજેતરમાં જ આપણે બુરાનપુરથી આવ્યા છે અને એમાં મારા પગમાં દુખાવો છે માટે ચલાય એવું નથી, એટલે મેં સ્વામી સાથે જવાની ના પાડી છે. ત્યારે કૃપાનંદ સ્વામીએ સાંભળ્યું અને સ્વામીના મનમાં એમ થયું કે આ સાધુ તો નિર્દોષ છે, આમાં કોઈ પ્રકારનો દોષ નથી. પણ તેમ છતાંય બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને અધૂરી વાત કરીને આ સાધુએ એ સજા ભોગવી પડે છે. વાલા ભક્તો, આમાંથી એક વાત આપણે અવશ્ય સમજવાની છે, ક્યારેય પણ કોઈને અધૂરી વાત કદાચ આપણને સાંભળવામાં આવી હોય તો આપણાથી મોટા કોઈક હોય, આપણે જ્યારે કોઈકને ફરિયાદ કરવા જઈએ, કોઈકને કહેવા જઈએ, ત્યારે આપણને સંપૂર્ણ જ્ઞાન હોય અને આપણે અધૂરી વાત કરીએ તો બિચારા નિર્દોષને દુઃખ પડે છે, એને એ બધું સહન કરવું પડે. માટે આપણે તો એવું ક્યારેય ન કરવું. સંપૂર્ણ આપણને વાત ખબર હોય ત્યારે જ આપણે એ વાત કોઈકને કરવી. અને કારણ કે આપણી અધૂરી વાતથી બીજા કોઈકને દુઃખ આવી પડે છે. કૃપાનંદ સ્વામીને મનમાં એમ થયું કે આ ગુણાતીતાનંદ સ્વામી તો નિર્દોષ છે, બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને હકીકત કીધી નથી અને એટલા માટે મહારાજે આ ગુણાતીતાનંદ સ્વામીને સજા આપી છે. કૃપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને આશ્વાસન આપે છે, ખૂબ ધીરજ આપી અને સજા ક્યારે પૂરી થાય એ સમયની રાહ જોતા હતા. કારણ કે સભામાં પણ દૂર બેસવું, મહારાજનો અવાજ સંભળાય ન સંભળાય પણ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની મૂર્તિના દર્શન કરે અને એમાં એમને આનંદ આવતો હતો. પણ બીજા જે એમના સ્નેહી સંતો હતા કૃપાનંદ સ્વામી, એ બધા સંતોને ચિંતા થાય, આ નિર્દોષને ખોટે ખોટી સજા ભોગવવી પડે છે. એટલે પછી કૃપાનંદ સ્વામી આશ્વાસન આપી અને ક્યારે આ સજા પૂરી થાય એની રાહ જોવા લાગ્યા. અને સમય જતા વાલા ભક્તો ન્યા તાવના વારા વાયરા વાયા, બધા સંતોને ધીમે ધીમે તાવ આવવા લાગ્યા, બીમાર પડવા લાગ્યા. અને એકી સાથે વડતાલમાં વાલા ભક્તો 18 સંતો બીમાર થયા, 18 સંતોને તાવ આવ્યો. અને આ 18 સંતોની સેવા કોણ કરે એ પ્રશ્ન પાછો ઊભો થયો. કારણ નિર્ગુણાનંદ સ્વામી તો વિમુખ હતા, મહારાજ મુક્તાનંદ સ્વામીને સભામાં પૂછે છે, મુક્તાનંદ સ્વામી આપણા સંતો બીમાર થયા છે એમની સેવા કોણ કરે? ત્યારે મુક્તાનંદ સ્વામી એટલું જ કહે, એવા શ્રદ્ધાળુ તો એક નિર્ગુણાનંદ છે કે 18 સંતોની સેવા કરી જાણે. મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામી તમારી વાત તો સાચી છે. પછી મહારાજે એક સાધુને કીધું કે જાઓ સાધુરામ, તમે નિર્ગુણાનંદને બોલાવીને લાવો. ત્યારે એ સાધુએ કીધું કે મહારાજ, સ્વામી તો વિમુખ છે અને જો હું એમની સાથે વાત કરું તો મારે ઉપવાસ કરવો પડે. મહારાજ સાધુની વાત સાંભળીને હૈસા, આજ્ઞા ભગવાને જ કરી હતી તેમ છતાંય મારે ઉપવાસ કરવો પડે એમ મને ન કહે. મહારાજ કહે, હરિભક્તો તમે જાઓ, તમે નિર્ગુણાનંદ સ્વામીને બોલાવીને લાવો. અને હરિભક્તો તરત દોડીને સ્વામી પાસે ગયા અને સ્વામીને વિનંતી કરી, સ્વામી મહારાજ તમને યાદ કરે છે. સ્વામીએ સાંભળી બધી વાત કે માંદા સંતોની સેવાની જરૂર છે એટલે તમને બોલાવે છે. પણ સ્વામી હરિભક્તોને કહે છે કે હું તો વિમુખ છું, સેવા માટે મારે અડવું પડે, મારે બોલવું પડે, એમને ઉપવાસ પડે, હું કેવી રીતે આવું? અને હરિભક્તોએ જઈને મહારાજને આ વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામી આવું કહે છે. મહારાજે હસીને કીધું કે જાઓ તમે કયો એમને કે જે માંદા સંતોની સેવા કરશે એ વિમુખ ટળી જશે, એ વિમુખ નહીં રહી. આવી વાત કરી ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને સંભળાવી એટલે સ્વામી તરત જ ઊભા થઈ દોડીને મહારાજ પાસે આવ્યા અને મહારાજને દંડવટ કરીને મહારાજને મહારાજની આગળ ઉભા રહ્યા, મહારાજના ભાવથી દર્શન કર્યા. સ્વામીને મહારાજ કહે છે, સ્વામી તમે વિમુખ મટી ગયા. હવે મહારાજે પછી એમ કીધું, લ્યો આ સાકર, હા ખોબામાં સાકર ભરીને આપી અને કીધું કે આ સાકર ભરીને જે અમે આપી છે તેમને તમે ગોરસમાં નાખી આ બધા સંતોને પાજો, લ્યો તો સાજા થઈ જશે. ઉપાય મહારાજે જ આપ્યો અને એમાં તાવ આવતો હતો, દહીં પીવે કોઈ તાવમાં? વિચાર કરો, મહારાજ પાસે બધા ઉપાય હતા પણ તેમ છતાંય સ્વામીની પરીક્ષામાં સ્વામી પાસ થઈ ગયા. એટલે સ્વામીને સેવા સોંપી અને મહારાજે આજ્ઞા કરી એટલે સ્વામી ખૂબ ભાવથી સેવા કરતા. મહારાજે સ્વામીને પૂછ્યું, સ્વામી તમે બુરાનપુર જવાની કેમ ના પાડી? બધું જાણવા છતાંય મહારાજ પૂછે. અને ગુણાતીતાનંદ સ્વામી જ્યાં મહારાજની આગળ વાત કરવા જાય કે મહારાજ હજુ તાજેતરમાં અમે બુરાનપુરથી આવ્યા હતા, આટલું જ્યાં બોલ્યા ત્યાં સદગુરુ કૃપાનંદ સ્વામી ઊભા થયા અને સ્વામીએ અવસર ઝીલી લીધો. સ્વામી કે મહારાજ તમે અંતર્યામી છો, તમે તમને તો બધી હકીકતની ખબર છે. બ્રહ્માનંદ સ્વામીએ તમને સંપૂર્ણ વાત નહોતી કરી, એમને પગમાં દુખાવો હતો એ બધી વિગતવાર વાત કૃપાનંદ સ્વામીએ કહી દીધી. ગુણાતીતાનંદ સ્વામી પણ ન બોલ્યા. પછી મહારાજે બધી વાત સાંભળી અને થોડા સમય પછી બ્રહ્માનંદ સ્વામી પાછા બુરાનપુરથી પધાર્યા. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને થોડોક ઠપકો આપે છે, વાત કરે છે કે આવી રીતે ક્યારેય કરવું નહીં. બ્રહ્માનંદ સ્વામીને પસ્તાવો થયો, આ બધા મહાન સંતો હતા, આ તો આપણને શીખવાડવા માટે આવી લીલાઓ કરે છે, આવી ચેષ્ટાઓ કરે છે. બ્રહ્માનંદ સ્વામીને પણ ખૂબ પસ્તાવો થયો અને મહારાજને કહે છે કે મહારાજ, તમે નિર્ગુણાનંદ સ્વામીના ખૂબ વખાણ કરતા હતા એટલે થોડુંક બરોબરિયાપણું જેવું રહેતું હતું. ભગવાનની ભક્તિમાં ત્રણ મોટામાં મોટા વિઘ્ન, એમાં આ સૌથી મોટું વિઘ્ન છે કે ભગવાનના ભક્તોની સાથે બરોબરિયાપણું રહે, બેપરવાહીપણું થઈ જાય, કોઈની પરવા ન રહી, પોતાના દોષ ન દેખાય અને ભગવાનના ભક્તોથી મન છેટું રહે. આ ભગવાનની ભક્તિમાં મોટામાં મોટા વિઘ્નો છે, આવું મહારાજ ખુદ વચનામૃતમાં કહે છે. બ્રહ્માનંદ સ્વામીએ સ્વામીને પસ્તાવો થયો એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈને માફી માંગે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, બ્રહ્માનંદ સ્વામી, તમે તો સદગુરુ કહેવાવ, તમારે માફી માંગવાની જરૂર નથી, બસ તમે અમારી ઉપર રાજી રહો, એટલું જ અમારે જોઈએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી આટલું બોલે અને મહારાજની આજ્ઞાથી માંદા સંતોની સેવા કરતા હતા. એક બે પાંચની વાત નથી, 18 માંદા સંતોની સેવા કરવી. ખૂબ ભાવથી અને શ્રદ્ધાથી, ખંતથી બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી માંદા સંતોની સેવા કરે. વાલા ભક્તો, સંતોની સેવા શ્રદ્ધા વગર ક્યારેય થાય નહીં. મહારાજ બહુ સરસ વાત કરે છે હરિચરિતામૃત સાગરમાં કે સંતની સેવા શ્રદ્ધા એમાં હોય તો કલ્યાણ એમાં જ છે. શ્રીજી મહારાજ વાત કરે છે,
સંત કી સેવા કરને તિન મે જિહાં લગ શ્રદ્ધા રહત ઇન મે. સેવા કરને તિન મે જિહાં લગ શ્રદ્ધા રહત ઇન મે. સંત કી સેવા કરને તિન મે જિહાં લગ શ્રદ્ધા રહત ઇન મે. તિહાં લગ રા તિહાં લગતા કે મોક્ષ રહાતે, તિહાં લગતા કે મોક્ષ રહાતે, શ્રદ્ધા મે મોક્ષ રહે દેખાતે, શ્રદ્ધા મે મોક્ષ રહે દેખાતે. સત્સંગ સંબંધી શ્રદ્ધા જેતી મોક્ષ કે ઉપજોગ આવત તેતી, સત્સંગ સંબંધી શ્રદ્ધા જેતી મોક્ષ કે ઉપજોગ આવત તેતી, સત્સંગ બિન શ્રદ્ધા જીતની, સત્સંગ બિન શ્રદ્ધા જીતની મોક્ષ કે અર્થ ન આવત તિતની, મોક્ષ કે અર્થ ન આવત તિતની, મોક્ષ કે અર્થ ન આવત તિતની, મોક્ષ કે અર્થ ન આવત તિતની.
મહારાજ કહે છે કે સંતોની સેવા કરવામાં જ્યાં સુધી શ્રદ્ધા રહે ત્યાં સુધી તેનો મોક્ષ થઈ શકે છે. આત્યંતિક કલ્યાણ પામવા માટે શ્રીજી મહારાજ સાવ સુગમમાં સુગમ ઉપાય બતાવે છે. બસ સાધુની સેવામાં શ્રદ્ધા રાખો તો ત્યાં સુધી મોક્ષ થઈ શકે, કારણ કે શ્રદ્ધામાં મોક્ષ રહેલો દેખાય આવે છે. જેને શ્રદ્ધા હોય તેનું કલ્યાણ થઈ શકે, સત્સંગ સંબંધી જેટલી શ્રદ્ધા હોય તે બધી મોક્ષના ઉપયોગમાં આવે. આ શ્રદ્ધા પણ પાછી સત્સંગ સંબંધી જ હોવી પડે, કુસંગ સંબંધી શ્રદ્ધા ન હોવી પડે. અને સત્સંગ સિવાયની જેટલી શ્રદ્ધા છે તે કાંઈ મોક્ષના ઉપયોગમાં આવતી નથી. મહારાજ આવું કહે છે. આ નિર્ગુણાનંદ સ્વામી 18 સંતોની સેવા કેવી શ્રદ્ધાથી કેવા ભાવથી કરે છે. રોજ સવારે વહેલા ઉઠે મહારાજ મહારાજે આજ્ઞા કરી હતી એવી રીતે દહીંમાં સાકર નાખી ભેળવીને બધાને પાય અને ગોમતી તળાવે જાય, બધાની ગોદડીઓ ધોવે, કપડાં ધોવે, ખૂબ ભાવથી સેવા કરે. એકવાર માંદા સંતોની ગોદડીઓ ધોઈને ખૂણાતીતાનંદ સ્વામી ગોમતીથી પાછા વડતાલમાં આવતા હતા અને એ સમયે શ્રીજી મહારાજ પણ વાસણ સુથારના ઘેરથી નીકળી અને હનુમાનજી વાળા દરવાજેથી અંદર જ્યારે વડતાલમાં પધાર્યા, વડતાલના ચોકમાં ગુણાતીતાનંદ સ્વામી સામે ભેગા થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ સ્નેહમય વૃત્તિ મહારાજની મૂર્તિમાં જોડી દીધી અને મહારાજને પણ જ્યારે કોકે પકડી રાખ્યા હોય એવી રીતે મહારાજ પણ થોડી વાર થોભી ગયા. મહારાજ ઉભા રહ્યા અને ગુણાતીતાનંદ સ્વામી ખૂબ ભાવથી મહારાજના દર્શન કરતા હતા. થોડીક વાર થઈ એટલે મહારાજ પછી સ્વામીને કહે છે, સ્વામી હવે અમે રજા લઈએ. ત્યારે સ્વામીએ કહ્યું, મહારાજ ભલે સુખેથી પધારો. અને મહારાજ પછી જ્યાં આગળ વધ્યા ત્યાં થોડી વારમાં મહારાજના શરીરે પરસેવો વળવા લાગ્યો અને મહારાજને ભગુજી અને રતનજી પંખો નાખવા લાગ્યા. ખૂબ પરસેવો વળતો હતો, પંખો નાખે તેમ છતાંય નિરાશ થાય નહીં. પછી મહારાજ કે અમને પંખાની જરૂર નથી, પેલા નિર્ગુણાનંદને માથે ગોદડીઓનો ભાર લઈ લ્યો, એ હળવા થાય તો અમને પરસેવો મટે. કેવું એકાત્મપણું સ્વામીને અને મહારાજને. અને આટલી વાત જ્યારે મહારાજે ભગુજીને કરી, રતનજીને કરી, બંને દોડી અને નિર્ગુણાનંદ સ્વામીની માથે જે ગોદડીઓનો ભાર હતો તે લઈને નીચે ઉતારી અને જ્યાં ઉતારી રહ્યા ત્યાં પેલી બાજુ મહારાજને પણ નિરાત થઈ કે હશ હવે અમારે નિરાત થઈ એવું મહારાજ બોલ્યા. આવું એકાત્મપણું મહારાજને સ્વામીને હતું પરસ્પર. વાલા ભક્તો, આટલી પરીક્ષા લીધી અને એક વખત જ્યારે મહારાજ સભા કરીને બેઠા હતા, મહારાજે સભામાં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામી તમે આ નિર્ગુણાનંદને ઓળખો છો? ખુદ મહારાજ કહે છે, તમે આ નિર્ગુણાનંદ સ્વામીને ઓળખો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે હા મહારાજ, એમાં તો અનેક ગુણો છે. બહુ નામી બોલિયા કહો નિર્ગુણાનંદની મોટાઈ, મુક્તાનંદજી કહે તેના સદગુણો ગણા ન ગણાય. મહારાજ કહે છે તો પછી કયો એમાં મોટાઈ શું છે? મુક્તાનંદ સ્વામી કે એના સદગુણોની તો શું વાત કરવી, ગણતરીમાં આવે એમ નથી. વયનાની વિચાર વધુ ઉજ્જવળ નાયાચાર, સંત લક્ષણે સુરા પુરા વળી ગુણોનો નહીં પાર. નાની એવી ઉંમર છે પણ મહારાજ વિચાર બહુ ઊંચા છે એમના, એમના આચાર બહુ શુદ્ધ છે, ઉજ્જવળ છે અને સાધુતાના જે જે લક્ષણો શાસ્ત્રોમાં લખેલા છે એ તમામ લક્ષણોથી યુક્ત છે સ્વામી, એમના ગુણનો કોઈ પાર નથી. મહારાજ કહે છે, સ્વામી એટલી વાત નથી, તમે કહો છો એ તો ભક્તિના સાગર છે, ત્યાગની એની અવધિ આવે એમ નથી, એ બધી વાત સાચી. પણ મહારાજે કહ્યું, સ્વામીની મોટપ તો એથી વિશેષ છે. સેનાથી મોટપ છે એ મહારાજ ખુદ કહે છે. જેમ ઝાલ્યો સણ સામહી ઝેરી કાળતરો સાપ, તેમ ધારે મારી મૂર્તિ તેની મોટપ છે અમાપ. મહારાજ કહે છે, સ્વામી સદગુણો તો છે જ, પણ જેમ સાણસામાં સાપ પકડ્યો હોય એવી રીતે ત્રણેય અવસ્થામાં ગુણાતીતાનંદ સ્વામી અમારી મૂર્તિને પકડી રાખી છે. આટલું જ્યારે મહારાજ બોલ્યા ત્યાં એક હિન્દુસ્તાની સંત બેઠા હતા બાજુમાં અને તરત બોલવા લાગ્યા, છોડ દો મહારાજ કો છોડ દો, હે એમને એમ કે સ્વામીએ પકડી રાખ્યા છે. મહારાજ કી એમ પકડ્યા નથી, હે એ તમને અત્યારે ખબર નહીં પડે, એમની મોટાઈની વાત તો ન્યારી છે. ત્રણેય અવસ્થામાં અખંડ ભગવાનને ધારી રાખવા
આપણે તો જાગ્રત અવસ્થામાં પણ નથી ધારી શકતા, તો સ્વપ્ન અને સુષુપ્તિની વાત તો આખી દૂર રહ્યો. વિચાર કરો, એક ક્ષણ પળ માત્ર પણ ભગવાનની મૂર્તિને ભૂલવી નહીં, એ અભ્યાસ કેટલો કરવો પડે ત્યારે આ દ્રઢ થાય જીવનમાં. મહારાજ ખુદ કહે છે કે આ નિર્ગુણાનંદ સ્વામી તો અમને ત્રણેય અવસ્થામાં ધારીને રાખ્યા છે, અમને પકડી રાખ્યા છે. આ સાધુ તો સર્વેને સમાગમ કરવા યોગ્ય છે એવા મોટા સાધુ છે. પેલા પરીક્ષાએ લઈ અને સાથે સાથે ખુદ સ્વામીની મોટાઈ પણ ભગવાન ખુદ ગાય છે. મહારાજની વાત તો આથી આખી અલૌકિક છે. એ તો પછી પરીક્ષા લઈ એટલે બરાબરની લઈ લઈ, અને જોવો ને તમે સંતોને આકરા કેવા નિયમ રાખ્યા, કેવા નિયમમાં રાખ્યા, પણ તેમ છતાં સંતો એમાં પાર ઉતરે. અને મહારાજ જયારે મોજમાં આવી જાય ત્યારે સંતોને ખુદ પાછા પીરશે લાડવા. મહારાજની મોજ કસણી એમાં જ થાય, પ્રકરણ બદલે ને એમાં કસણી થાય, ફેરવણી થાય ને એમાં કસણી થાય. આપણે એકની એક જગ્યાએ રહીએ ને એકના એક સ્થાને આપણે એકની એક પદવી ઉપર રહીએ ને ત્યારે આપણને ખબર ન પડે કે આપણી દ્રઢતા આપણા જીવનમાં કેટલી છે. કોઈક બીજા આપણને કંઈક કહી જાય અથવા તો કંઈક સંભળાવી જાય ને ત્યારે ખબર પડે કે આપણને ભગવાનનો નિશ્ચય કેટલો છે ને ભગવાનના જીવન ભગવાનને આપણે મુખ્યપણે કેટલા રાખ્યા છે. અને આ મોટાઈ સાંભળીને શ્રીજી મહારાજ ખુદ મહારાજે આ મોટાઈ કીધી એટલે સંતો બધા ખૂબ રાજી થયા. અને ગુણાતીતાનંદ સ્વામીએ માંદા સંતોની સેવા અવિરત ચાલુ રાખ્યો. જ્યાં સુધી સાજા ન થયા ત્યાં સુધી મહારાજની આજ્ઞાથી સ્વામીએ સેવા ચાલુ રાખી. એમાં પાછું એમ થયું કે અમુક સંતો સાજા થઈ ગયા હતા, પણ તે સંતો પણ પોતાની ગોદડીઓ સ્વામી પાસે ધોરાવતા હતા. હ 18માંથી સાજા થઈ ગયા હતા પણ તેમ છતાંય ચાલુ રાખે. અને મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજે એક વખત સભામાં બધી ગોદડીઓ મંગાવી અને મહારાજે કીધું કે જે જે બીમાર હોય તે અહીંયા આવીને પોતપોતાની ગોદડીઓ લઈ જાઓ અમારી પાસેથી. એટલે જે વાસ્તવિક બીમાર હતા એ બધા ઊભા થયા અને સ્વામી પાસે મહારાજ પાસે આવીને ગોદડીઓ લઈ ગયા. અને જે બીમાર નહોતા એની હિંમત ક્યાંથી ચાલે ભગવાનની આગળ જવાની. એટલે મહારાજે સંતોની સભામાં ખૂબ ઠપકો દીધો અને મહારાજે સંતોને હિતના વચનો કહ્યા કે આવું ક્યારેય કરવું નહીં. વાલા ભક્તો, સમય જતા ઝીણાભાઈના સંકલ્પથી જૂનાગઢમાં મંદિર બાંધવાની વાત ઝીણાભાઈએ કરી હતી. એમનો સંકલ્પ એમણે પણ જગ્યા આપી અને એ જગ્યા થોડી ઓછી પડી, એટલે એ બહુ વિસ્તાર મોટી વાત છે. દાદાભાઈએ એ ફૂલવાડી બીજીની જગ્યા હતી બાજુમાં એ બધી જમીન અર્પણ કરી અને પછી ત્યાં મંદિર બાંધવાની આજ્ઞા મહારાજે કરી. જૂનાગઢમાં મંદિર બાંધવાની આજ્ઞા કરી, પણ હવે મંદિર બાંધે કોણ, એની જવાબદારી કોણ લે? કારણ કે દૂર દેશ, કોઈ રહેવાની વ્યવસ્થા નહીં, કોઈ પ્રકારની કોઈ સુવિધા નહીં, એટલે ત્યાં જાય કોણ? એટલે મહારાજે પછી મંદિર બનાવવાની જવાબદારી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને સોંપી. કારણ કે કાર્યકુશળ હતા મંદિર બનાવવામાં. આપણે વિચાર કરીએ અત્યારે આ સમયે આવડા મોટા મંદિર દેખાય, ત્યારે તો કોઈ બીજું બાંધકામ નહોતું, આજુબાજુ કાંઈ હતું નહીં, તો કેટલેક દૂરથી એ મંદિરના દર્શન થતા હશે. ત્યારે એવું કાંઈ હતું નહીં અને એ સમયે એવડા મોટા મંદિર, જૂનાગઢનું મંદિર તો કેવડું મોટું. પણ આ બધા સંતો દીર્ઘદ્રષ્ટિવાળા હતા એટલે મોટા મોટા મંદિરો બનાવ્યા. ગુણ બ્રહ્માનંદ સ્વામીને વિક્રમ સંવત 1882ના વૈશાખ સુદ ત્રીજે ગોપાળાનંદ સ્વામીના વરદહસ્તે મંદિરની ખાતવિધિ કરી અને એ કામ ચાલુ કરાયું. બ્રહ્માનંદ સ્વામીએ જૂનાગઢ મંદિર બનાવવામાં આવતા અનેક અવરોધો એ બધા દૂર કર્યા, કારણ કે કાર્યકુશળ હતા. રંગીલદાસની વાત આપણે સૌ જાણીએ છીએ. એમણે નક્કી કર્યું હતું કે મંદિરની કાકરે કાકરી દૂર કરી નાખવી એવી પ્રતિજ્ઞા લીધી. અને ગોપાળાનંદ સ્વામીના ઐશ્વર્યથી એ આવતા હતા વડોદરાથી, ત્યાં રસ્તામાં જ અકસ્માતથી એ મૃત્યુ પામ્યા. કેટલા વિઘ્નો આવ્યા, પણ આ મહાન સંતો પોતાની સામર્થ્ય અને ઐશ્વર્યથી એ બધા વિઘ્નોને દૂર કરી અને મંદિરનું કામ કરતા હતા. જૂનાગઢના નવાબ બ્રહ્માનંદ સ્વામીના મિત્ર, તેઓએ પણ બધા જ કાર્યોમાં સ્વામીને મદદ કરી હતી અને ભગવાનની કૃપાથી આ મંદિરનું કામ ખૂબ સારી રીતે ચાલવા લાગ્યું. જૂનાગઢ મંદિરનું કામ ચાલે. સંવત 1883 ચૈત્ર સુધી પૂર્ણિમાને દિવસે શ્રીજી મહારાજ સંતો ભક્તોને બધાને બોલાવી અને ગઢપુરમાં ભેગા થયા અને એ સમયે જૂનાગઢથી બ્રહ્માનંદ સ્વામી પણ પધાર્યા હતા. અને બ્રહ્માનંદ સ્વામી આવ્યા એટલે તુરંત મહારાજે જૂનાગઢના સમાચાર પૂછ્યા. મહારાજે પછી વાત કરી કે અમદાવાદના મહંત તરીકે અમે આનંદ સ્વામીને એમની નિમણૂક કરી છે માટે એ જવાબદારી સંભાળે છે. ભુજમાં વૈષ્ણવાનંદ સ્વામીને સેવા સોંપી છે, વડતાલમાં અક્ષરાનંદ સ્વામીને નીમા છે અને ગઢડાની જવાબદારી આ વિરક્તાનંદ સ્વામીને અમે સોંપી છે. ધોલેરાની જવાબદારી અદ્ભુતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી સંભાળશે. હવે જૂનાગઢના મહંત કોણ થશે? બ્રહ્માનંદ સ્વામી તો બધું સંભાળતા હતા, કામ ચલાવતા હતા, પણ એમની હવે મુખ્ય જવાબદારી કોને સોંપવી? એ સેવા કોણ કરશે? એ સેવા કોણ સ્વીકારશે? આવી મહારાજે જ્યારે વાત કરી ત્યારે બધા સંતો સભામાં મૌન થઈ ગયા હતા. કારણ કે ન્યા કોણ જાય? જૂનાગઢની પરિસ્થિતિ બહુ આકરી હતી. જૂનાગઢમાં વિધર્મીનો વિરોધ ઘણો, વળી હતું મુસ્લિમનું રાજ. નાગર કરતા નિંદા જોઈ ના મળતું પાણી કે ખાજ, ન્યા કાંઈ મળે નહીં. વિરોધ બધા કરતા હતા નાગર બ્રાહ્મણો, ત્યાં કેવી રીતે મંદિરમાં જઈને રહેવું? કાંઈ ખાવા પીવાનું મળે નહીં. માર્ગ ભયંકર, અતિ ભૂંડા, નહીં ઉતારાની સંભાળ, પાણી પણ પોષે નહીં, ગિરનારી પાણી પથરાળ. ન્યા જઈને પથરાળ પાણી પીવે તો એમાંય હક નહીં, શાંતિ નહીં. સંતો કોઈ તૈયાર ન થાય. હવે કરવું શું? ત્યાં મહારાજે કીધું, મુસ્લિમોનું રાજ છે, નાગરો પ્રચંડ વિરોધ કરે છે, રહેવા જમવાની કદાચ સુવિધા નથી, જવાનો માર્ગ અતિ ભૂંડો ભયંકર છે અને જૂનાગઢ એમાં એકાંત પ્રદેશ એટલે ન્યા કોઈ જાય નહીં. પણ પછી ન્યા કોક જાય એટલે મહારાજે પછી એમ કહ્યું કે જૂનાગઢને જશ વધશે, બિરાજશે રાધારમણ દેવ, મહંત સ્થાપુ મંદિરના જે કરે દેવની સેવ. કે જૂનાગઢનો આગળ જતા જશ વધશે, તમ તારે ચિંતા કરશો નહીં, રાધામણ દેવ પધારશે એટલે ખૂબ ન્યા સુખ સમૃદ્ધિ વધશે. મહારાજ કહે છે કોણ જાશે ન્યા દેવની સેવા કરવા? પણ તેમ છતાંય કોઈ બોલ્યું નહીં, કારણ કે હાલની પરિસ્થિતિ ખરાબ હતી. ત્યારે મહારાજને અચાનક યાદ આવ્યું કે નિર્ગુણાનંદ સ્વામીને બોલાવો, એ ભાદરાવાળા નિર્ગુણાનંદ સ્વામી એ જાશે ત્યાં અમારી આજ્ઞાથી. એટલે તુરંત મહારાજે આજ્ઞા કરી એટલે સ્વામીને બોલાવ્યા એટલે સ્વામી સભામાં પધાર્યા છે.
ગુણાતીતને જોઈને તુરંત બોલ્યા કીર્તાર, બોલ્યા કીર્તાર,
ગુણાતીતને જોઈને તુરત બોલ્યા કીર્તાર.
નિર્ગુણાનંદને પહેરાવો મંદિર મહંતાઈનો હાર, પહેરાવા જતા હતા. સ્વામી એને મનમાં એમ થયું કે અમને તો કઈ એવું કાર્ય આવડતું નથી,
એટલે સ્વામી મહારાજ ને વિનંતી કરે છે,
કાર્ય કુશળ બીજા સંતો ઘણા ભાવે નવે વાર કાઈ,
કાર્ય કુશળ બીજા સંતો ઘણા ભાવે નવે વાર કાઈ,
કાગળ કેરી હું તો કોથળી મને સુખ છોકા હંતાઈ,
કાગળ કેરી હું તો કોથળી મને સુખ
સ્વામી આવી વાત કરે છે, પણ મહારાજે તેમ છતાંય બધા જ હાર સ્વામીના ગળામાં પહેરાવી અને સ્વામીએ પછી એ વિનંતી મહારાજને મહારાજની મરજી જાણી અને સ્વામી પછી તૈયાર થયા અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજને કહે છે,
મરજી જાણી મહારાજની પછી કર્યો છે નિરધાર,
મરજી જાણી મહારાજની પછી કર્યો છે નિરધાર,
સહાયક એક સંત કહો બ્રહ્મ મુનિ કરે વહેવાર,
સહાયક એક સંત કહો બ્રહ્મ મુનિ કરે વહેવાર.
મહારાજ ને કહે છે સ્વામી, એક સહાયક સાધુ બ્રહ્માનંદ સ્વામી ને અમારી સાથે મોકલો, અમને વ્યવહાર આવડતું નથી, મંદિરનું કામ ચાલે ત્યાં સુધી વ્યવહાર કરશે. અને બીજી વિનંતી મહારાજ ને કરે છે,
બીજું સુણો બહુ નામી તમે કરજોડી કહો દાસ,
બીજું સુણો બહુ નામી તમે કરજોડી કહો દાસ,
ગોપાળાનંદજી આવી રહે ચિરણ ગઢ એક માસ,
ગોપાળાનંદજી આવી રહે
આવી રહે જીરણ ગઢ એક માસ,
ગોપાળાનંદજી આવી રહે જીરણ ગઢ એક માસ.
આ બંને વિનંતી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ કરી કે વ્યવહાર બ્રહ્માનંદ સ્વામી સંભાળે અને વર્ષમાં એક વાર ગોપાળાનંદ સ્વામી ત્યાં આવીને અમને વાતો કરે. આ વિનંતી કરી મહારાજે કીધું કે વાંધો નહીં, એ આજ્ઞા બંને અમે કરીશું. બ્રહ્માનંદ સ્વામી સાથે આવશે, ગોપાળાનંદ સ્વામી પણ ત્યાં વર્ષે એકવાર પધારશે. અને મહારાજ ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. વાલા ભક્તો, બીજી વાતો આગળનો પ્રસંગ જે છે આવતીકાલે સાંભળશું, અત્યારે કથાનો સમય પૂરો થયો છે. બે મિનિટ હરિસ્મરણ કરી લઈએ.
જય સ્વામી નારાયણ નારાયણ, જય સ્વામી નારાયણ નારાયણ, જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ, જય સ્વામી નારાયણ નારાયણ,
જય સ્વામી નારાયણ નારાયણ,
જય સ્વામી નારાયણ નારાયણ, જય સ્વામી નારાયણ નારાયણ,
જય સ્વામી નારાયણ નારાયણ, જય સ્વામી નારાયણ
સ્વામી નારાયણ નારાયણ, જય સ્વામી નારાયણ નારાયણ,
જય સ્વામી નારાયણ નારાયણ,
જય સ્વામી નારાયણ નારાયણ,
જય સ્વામી નારાયણ નારાયણ,
જય સ્વામી નારાયણ નારાયણ,
જય સ્વામી નારાયણ નારાયણ.
બોલો સ્વામી નારાયણ ભગવાન.